તારીખ 28/2/1991 શ્રી સમયસર કલષ્ટિકા શ્લોક નંબર 181 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું દાદરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 44
એકમાત્ર કારણરૂપ દેહ વિજ્ઞાન સ્વરૂપ અંતરમાં કેવી રીતે દેહ વિજ્ઞાન થાય છે તેનો વિસ્તાર માત્ર શિક્ષિકામાં સંસારના નિકટનારૂપ કાળ બુદ્ધિ પ્રાપ્ત થવાથી સ્વરૂપમાં બેસાડવાથી બેસે છે એમ કહેવું છે કે જે સમય દ્રષ્ટિ જીવો છે તે પોતાનો સ્વાનુભવ કરવામાં કુશળ છે. જેમ કોઈને પોતાનું કામ કરવા માટેની કુશળતા અનેક પ્રકારની કુશળતાઓ જગતમાં છે એમાં જેમ પ્રેક્ટિસ વધારે હોય છે તેમ કુશળતા વધારે જે તે કામને આપોઆપ પ્રાપ્ત થાય છે. તેમ મનુષ્યની ભૂમિકામાં જે વિજ્ઞાનના પ્રયોગની પ્રેક્ટિસ કરી છે વારંવાર અને સતતપણે પછી તો છેલ્લે છેલ્લે સતતપણે એ જ્ઞાન કરે છે. જેમ સમય દ્રષ્ટિજી નિરંતર વિજ્ઞાન કરે છે અથવા નિરંતર સહજ વિજ્ઞાન સમય દ્રષ્ટિને થાય છે એવી સહજતા અને એવી વિજ્ઞાનની કુશળતા ક્યાંથી થઈ તે મોક્ષ દશામાંથી થઈ છે. મોક્ષ દશામાં એવું એવું વારંવાર વિજ્ઞાન કરતા કરતા છેલ્લે છેલ્લે સતત વિજ્ઞાન કરવાનું જે પ્રયોગ ચાલે છે એ સતત પણ સ્વામીભાવમાં પરિણમે છે અને એ સ્વામીભાવમાં અનંત પ્રત્યક્ષ એવા આત્માને પ્રત્યક્ષ અતિન્દ્રિય જ્ઞાનથી અનુભવ થતા જે સ્વરૂપ રસ ઉત્પન્ન થાય છે અનુભવ રસ ઉત્પન્ન થાય છે અનંત ગુણોની સ્વાનુભૂતિનો જે રસ છે એ રસ લઈને ઉપજેલી જે પરિણતિ એ કોઈ પણ ઉપયોગના બાહ્ય કાર્યોના કાળમાં સમયમાં પણ જુદીને જુદી રહીને આત્માની સાથે સંલગ્ન રહે છે, જોડાયેલી રહે છે, નીચળાયેલી રહે છે, આત્માને લપેટ થઈને રહેતી એ પરિણતિ ઉપયોગ અંશને પણ બહાર જવા છતાં એકત્વ કરવા દેતી નથી. ઉપયોગ બહાર જાય છે અવશ્ય, પણ એ ઉપયોગ બહાર કોઈ પદાર્થ સાથે કે રાગ સાથે એકત્વપણો પામતો નથી. એવી જે અનુભવની કુશળતા પ્રવીણપણું એવું જે સમય દ્રષ્ટિ જીવો છે તેમને હોય છે અને તેથી તેમનો સંસાર પણ પૂરો થવાની તૈયારીમાં છે. તે સમય દ્રષ્ટિ જીવો સંસારના કિનારે આવી ચૂક્યા છે અને બહુ અલ્પકાળમાં અનંત અનંત સુખ અનંત કાળ પર્યંતનું પ્રાપ્ત કરશે એવી દશામાં આવી જશે. એવી એમની પરિસ્થિતિ વર્તમાન દશા ઉપરથી સ્પષ્ટ જોવામાં આવે છે. અને તેથી તેઓ વારંવાર પોતાની પ્રજ્ઞાને સ્વરૂપમાં પેસાડે છે, પેસાડવાના પુરુષાર્થથી પેસાડે છે, પેસાડવાથી પેસે છે એટલે એ પ્રકારના પુરુષાર્થથી પેસે છે. ભાવાર્થ આમ છે કે ભેદ વિજ્ઞાન બુદ્ધિપૂર્વક વિકલ્પ રૂપ છે. વિકલ્પ રૂપ છે એટલે શું કે ક્ષણે ક્ષણે જે રાગનો વિકલ્પ કરે છે એમની પણ એમાં પરિણતિ અને ઉપયોગ એવા બે ભેદ સહિત ભેદ વિજ્ઞાન ચાલે છે. એટલે સ્વનો આશ્રય અને પરનો નિષેધ એમ પ્રકાર ભાવમાં પડતો હોવાથી પણ એમ ભેદ વિજ્ઞાન કહેવામાં, બુદ્ધિપૂર્વક વિકલ્પરૂપ ભેદ વિજ્ઞાન કહેવામાં આવે છે. અથવા એવું જે પરિણામ છે તે બુદ્ધિ ગ્રાહ્ય છે એમ નથી કે સમય દર્શન થયું કે ન થયું એ તો આપણને ખબર ન પડે, એટલું કેવળ જ્ઞાનીને કેવળ જ્ઞાનમાં ખબર પડે એવું નથી. પોતાને બુદ્ધિગ્રાહ્ય થાય છે એવું હોવાથી અને વિધિ નિષેધ એમાં રહેલો હોવાથી એ બુદ્ધિપૂર્વક છે અને વિકલ્પરૂપ પણ છે. ગ્રાહ્ય ગ્રાહક રૂપ છે, ગ્રહણ કરવા યોગ્ય એવો પોતાનો આત્મા અને ગ્રહણ કરનાર પોતે એવા એમાં ભેદ છે, વિકલ્પ છે એટલે ભેદ છે. ગ્રાહ્ય રીતે ગ્રહણ કરવા યોગ્ય પોતાનું શું ભેદ વિજ્ઞાન દ્વારા પોતાના સ્વરૂપને ગ્રહણ કરવામાં આવે છે તેથી તે ગ્રાહ્ય ગ્રાહક રૂપ છે. પરંતુ શુદ્ધ સ્વરૂપની જેમ નિર્વિકલ્પ નથી તેથી ઉપાદેય રૂપ છે. શુદ્ધ સ્વરૂપનો જે નિર્વિકલ્પ અનુભવ થાય છે અને નિર્વિકલ્પ અનુભવમાં જે શુદ્ધ સ્વરૂપનો આશ્રય છે એવું ભેદ વિજ્ઞાન નથી. શું કહેવું થાય કે નિર્વિકલ્પ સિદ્ધોપયોગની વાત જુદી છે, ભેદ વિજ્ઞાનની વાત જુદી છે. જ્યાં સુધી મોક્ષ દશા પ્રગટ થતી નથી ત્યાં સુધી ભેદ વિજ્ઞાન પ્રવર્તી રૂપ છે. નિર્વિકલ્પ શુદ્ધ સ્વરૂપ તે આશ્રય રૂપ છે, તે આશ્રયનો વિષય છે, તે ધ્યેયરૂપ આશ્રય છે અને ભેદ વિજ્ઞાન છે તે પ્રવર્તી રૂપ છે. આ બે વચ્ચે સ્પષ્ટપણે જે કંઈ તફાવત છે તે તફાવત સમજવો જોઈએ. શુદ્ધ સ્વરૂપની જેમ નિર્વિકલ્પ નથી અને પ્રવૃત્તિ રૂપ હોવાથી તે પ્રવૃત્તિ કરવા યોગ્ય છે, ઉપાધિ રૂપ છે એટલે તે પ્રવૃત્તિ કરવા યોગ્ય છે એ રીતે ભેદ જ્ઞાનનો સ્વરૂપ છે. એવા છે સમ્યક દ્રષ્ટિ જીવો કે સાવધાની જીવનો સ્વરૂપ અને કર્મનો સ્વરૂપ તેમના ભિન્ન ભિન્ન વિચારમાં જાગૃત છે પ્રમાદી નથી. શું કહેવાય છે આ એક મોક્ષ માર્ગમાં વિચરતા ધર્માત્માઓનું અંતરંગ લક્ષણ છે કે સમ્યક દ્રષ્ટિ જીવો, સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓ જીવનું સ્વરૂપ અને કર્મનું સ્વરૂપ, કર્મ માર્ગ કર્મ ભાવ કર્મ નો કર્મ બધું જ લઈ લીધું એક જ ખાતામાં બધા જાય છે. જીવનું સ્વરૂપ એટલે શુદ્ધ સ્વરૂપ, નિર્વિકલ્પ પોતાનું સ્વરૂપ અને કર્મનું સ્વરૂપ તેમના ભિન્ન ભિન્ન વિચારોમાં જાગૃત છે, તેને કદી પણ એક કરતા નથી અને તેને બંને ભિન્ન ભિન્ન અનુભવવામાં પ્રમાદ પણ એમને નથી. સમય દ્રષ્ટિ જીવો ચાહે તે પ્રવૃત્તિમાં જોવામાં આવે, પૂર્વ પ્રારબ્ધ અનુસાર ચાલે જતેમાં સમય દ્રષ્ટિ જીવોની ઉત્પત્તિ થાય છે, નવી ઉત્પત્તિ થાય છે. ચારે ગતિના સંઘની પંચેન્દ્રિય જીવો સમય દ્રષ્ટિ થઈ શકે છે અને થાય છે. અને ચારે ગતિમાં તે ગતિને યોગ્ય પૂર્વ પ્રારબ્ધ કર્મનો ઉદય મળતો છે. મનુષ્યને મનુષ્યોચિત પ્રારબ્ધ કર્મ હોય છે, દેવને દેવને યોગ્ય પ્રારબ્ધ કર્મ હોય છે, પશુ હોય છે તિરિંચને તિરિંચને યોગ્ય હોય છે, માર્ગીને માર્ગીના સંયોગો હોય છે, એ એના પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે છે. એ વ્યવસ્થા પૂર્વમાં અપરાધથી પોતા દ્વારા ગોઠવાયેલી છે. કોઈએ પરાણે એમાં એને નાખ્યા છે એવું નથી, પણ જે તે પ્રારબ્ધ છે એ પ્રારબ્ધ પોતાના પરિણામ દ્વારા ઉત્પન્ન થયેલું છે, પોતે નક્કી કરેલું છે, પોતાને રુચિ ત્યારે પોતાની રુચિ પ્રમાણે પોતે કરેલું છે અને એ રીતે કામ કરવા પોતે અને એ ઉદયને ભોગવવા પોતે બંધાયેલું છે. મારા શંકર છે ભાઈ, તમારા આટલા રૂપિયા આ વ્યાજથી જમે લીધા, એ એક વર્ષ પછી આટલા વ્યાજ સુધી પાછા આપવા હું બંધાયેલો છું. પછી વચ્ચે વિચારમાં ફેરફાર થાય કે છેલ્લે છેલ્લે વિચારમાં ફેરફાર થાય તો એ વ્યાજ ન્યાય સંગત જરા પણ નથી. બરાબર છે. એમ કોઈ પણ જીવ પોતાના પ્રારબ્ધ ઉદયને ભોગવે છે તે જીવ એ જ પ્રમાણે પોતાના સંચિત કર્મથી ભોગવે છે અને એ પોતાનું આપેલું વચન છે એમ સમજવા યોગ્ય છે. એ વિષયમાં એને અણગમો થાય તો તે ન્યાય સંપન્ન છે, ન્યાયથી વિરુદ્ધ છે. તેથી કોઈ પણ વર્તમાન ઉદયમાં જે અણગમાની અણગમો કરવાની અણગમો વ્યક્ત કરવાની જે આદત છે એ આદત તદ્દન સમજણ વગરની છે એમ વિચારવાની છે. કેમ કે એ કુદરતી ગોઠવાયેલા છે અને પોતાના સંયોગો પોતાનો જ પ્રારબ્ધ છે, પોતાના પરિણામનું ફળ છે, બીજું કાંઈ નથી. એટલે એ વિષયની અંદર એને જરા પણ અસમાધાન થાય તો એ વાત સમજણવાળી નથી.
સાતામાં તો અમે સંમત કરી લઈએ છીએ, સાતામાં તો સંમત કરી લઈએ છીએ,
સાતામાં તો સંમત કરી લઈએ છીએ પણ અનુભવમાં સંમત નથી. સંતોષ નથી એનો અર્થ શું? અસંતોષ છે. અસંતોષ નો અર્થ શું? કે સંમત નથી. ધારણા કરતા કદાચ વધારે અનુકૂળતા થઈ જાય ને તો પણ પ્રયત્ન ચાલુ રહી એનું શું કારણ છે? એમાં પણ અસંતોષ છે. કારણ શું? કે જીવનું સ્વરૂપ અનંત અને પરિપૂર્ણ હોવાથી એને અનંતતા જ જોઈએ છીએ. આખું વિશ્વ એક ઘરે આવી જાય ને ઈચ્છા નો ભડકો એને શાંત કરવા માટે એક આત્માની નિરાકુર સ્વભાવની શાંતિ સિવાય બીજો કોઈ એનો ઉપાય નહીં જ નથી. ત્રણ કાળ ત્રણ લોકમાં આ એક જ ઈલાજ છે. એટલે એ આકુલતાથી છૂટવું હોય એને ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હોય એ તો પૂર્વ પ્રાપ્ત પ્રમાણે હશે. આત્મશાંતિનો રસ્તો પકડવો એ સિવાય બીજો સુખી થવાનો ઉપાય નથી. એટલે અહીં તો એમ લેવું છે કે જ્યારે સંયોગો પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે છે તો એ પ્રકારનું સમાધાન રાખીને તું તારા આત્માના સ્વરૂપ સંબંધિત સ્વરૂપ પ્રત્યે પુરુષાર્થ માટે મોકળાશ કરી લે. તારા પુરુષાર્થ ને ક્યાં રોકે છો એમ કેવું છે કે તારા પુરુષાર્થ ને તો એક જ બાજુ રોક, એ જ ઉપાધિ છે, એ જ કર્તવ્ય છે અને બધી શક્તિનો એક જ દિશામાં ઉપયોગ કર. સમય દ્રષ્ટિ જીવો કેવા છે એનું વર્ણન ચાલે છે. વર્ણન તો એટલા માટે પ્રયોજનભૂત છે કે સમય દ્રષ્ટિ જીવો પ્રમાદી નથી એમ અહીંયા કહે છે. જ્યારે આ જીવ પ્રમાદમાં સમય ગાળે છે જેને ખબર નથી કે આ પુરુષાર્થ કરવા યોગ્ય છે એનો તો અફસોસ કરવા જેવો નથી, પણ જેને ખબર પડી કે અમુક પ્રકારના પુરુષાર્થથી આત્માનું હિત અને શાંતિ ઉત્પન્ન થાય છે અને છતાં પોતે નથી કરતો અને બીજા બીજા કામને પ્રમુખતા આપે છે, મુખ્યતા આપે છે, એ જીવનો પ્રમાદ છે. પોતાનું મૂળ કામ એમાં સાવધાની છોડી દે અને ઉદયમાં સાવધાની રાખવી એનું નામ પ્રમાદ છે. પ્રમાદ એટલે અહીંયા કઈ કરતો નથી એમને, ઉદયના કાર્યો સાવધાનપણે કરે તે પ્રમાદ છે, સ્વરૂપનું કાર્ય સાવધાનપણે કરે તે અપ્રમાદ છે. તો સમ્યક દ્રષ્ટિ જીવો તો એવા છે કે ચારે ગતિના કોઈ પણ ઉદયમાં ઉદયની પ્રવૃત્તિમાં દેખાય તો પણ તે ઉદયમાં સાવધાન નથી, એ આત્મામાં સાવધાન છે, નિરંતર આત્મામાં સાવધાન છે. આવી એમના સમ્યક દ્રષ્ટિના સ્વરૂપની અંતરમ પરિણતિ છે એ એમનું ખાસ લક્ષણ છે. અપ્રમાદીપણું સ્વકાર્ય કરવામાં અપ્રમાદીપણું સ્વરૂપનું નિરંતર સાવધાનીપણું પોતાના પરમ પવિત્ર પરમેશ્વર પદને રાગથી જુદાને જુદું રાખવું, રાગને મનતાનો સ્પર્શ પણ ન થવા દેવો ભલે જોડે ને જોડે નજીકમાં પર્યાય ના રાગ છે એવો પુરુષાર્થનો સાવધાની સ્વરૂપ સાવધાનીનો પરમાત્મા પદ પ્રત્યે સાવધાનીનો પ્રકાર જોઈને જોનારને ભક્તિ આવ્યા વિના રહેતી નથી. ભક્તિનું પ્રકરણ છે, ભક્તિનો ઉત્પાદ ક્યાંથી થયો કે જે પરમાત્મા પ્રભુની સાવધાની છે એ જ્ઞાની ધર્માત્માનું અંતરંગ પરિણતિનું સ્વરૂપ છે. કૃપાણુદેવ પત્રમાં લખે છે કે જ્ઞાનીની જો જીવને ઓળખાણ થાય તો ક્રમે કરીને ઓળખનાર પણ જ્ઞાની થયા વિના રહે. હવે એ ઓળખાણ થાય ત્યારે શું થાય? કે ઓળખાણ તો એની દશાથી થવાની છે. ત્યારે જ્ઞાની પુરુષની બે દશા છે. એક મૂળ એમની જ્ઞાન દશા અને એક બીજી ઉત્તર દશા. મૂળ દશા અને ઉત્તર દશા એટલે એમની બાહ્ય ઉદય પ્રત્યેના પરિણામ અંશવાળી દશા. એક પરિણામના આ બંને અંશ છે, એક જ પરિણામ. તો જે બાહ્ય દશા છે એ તો બાહ્ય દ્રષ્ટિએ પણ સમજાય છે, પણ એ દશા તો બીજા સંસારીઓને ઉદયમાં હોય છે, એવી જ હોય છે. ખાવું પીવું બોલવું ચાલવું સુવું બેસવું ઉઠવું અને ઉદય પ્રમાણે બીજા વ્યાવસાયિક પ્રવૃત્તિ કરવી એ બધી બીજા સંસારીઓ જેવી પડે છે. પણ જે અંતરંગ દશા છે એનું આ લક્ષણ છે સાવધાની હૈ. સાવધાનીથી પોતાના સ્વરૂપને ભિન્ન રાખે છે. કર્મની મલિનતા સાથે એને સંબંધ થવા દેતા નથી. એવી જે અંતર સાવધાનીમાં પોતે અપ્રમાદી છે, પ્રમાદી થતા નથી, પ્રમાદી નથી થયા એવી દશા ધર્માત્માઓની અંતરની છે. સત્સમાગમથી અથવા એમના સાનિધ્યથી એમના પરિચયથી જો જીવને એની ઓળખાણ થાય તો એને આત્મકાર્ય કેમ કરવું એ વિધિ અને પદ્ધતિ એને પ્રયોગાત્મક રીતે સમજાય છે. શાસ્ત્રમાં જે વ્યાખ્યાથી સમજાય છે, ભાષાથી સમજાય છે, ત્યાં સમજણ હજી અધૂરી રહે છે અથવા અપરિપક્વ રહે છે. એ પરિપક્વ સમજણ નથી. પ્રયોગથી સમજાય ત્યારે સમજણની પરિપક્વતા આવે છે. ત્યાં સુધી જેને મેચ્યોરિટી કહીએ છીએ આ વિષયની મેચ્યોરિટી ત્યાં સુધી આવતી નથી. એટલા માટે જ્ઞાનીના પ્રત્યક્ષ યોગનું મહત્વ, મુમુક્ષુ જીવ માટે જેનું મૂલ્ય ન થઈ શકે એવું છે, સામાન્ય વાત નથી. વાત તો વિશેષ એ છે કે જ્ઞાની હોવા જોઈએ. આ કાળમાં એ વાત બહુ દુર્લભ છે અને એ વાત અત્યંત દુર્લભ, અત્યંત અત્યંત દુર્લભ હોવાથી એનું મહત્વ ઘણું હોવા છતાં ઉલટું વધી જાય છે. અને એ વધેલું મહત્વ જ્યાં સુધી મુમુક્ષુ જીવને સમજમાં ન આવે ત્યાં સુધી એની એ સંબંધની ભાવના ઉત્પન્ન ન થાય. જ્યાં સુધી ભાવના ઉત્પન્ન ન થાય ત્યાં સુધી પાત્રતાની કચાશ પણ રહી શકે છે, રહી શકે છે. એવા છે સુમી દ્રષ્ટિ જીવો કે જીવનનું સ્વરૂપ અને કર્મનું સ્વરૂપ તેમના ભિન્ન ભિન્ન વિચારમાં જાગૃત છે એટલે જાગૃત છે, પ્રમાદી નથી. જરા પણ એમને એમાં અસાવધાની થાય એવો પ્રમાદ થતો નથી. એવી રીતે એમની પ્રજ્ઞા છે કે સર્વથા પ્રકારે જીવને અને કર્મને જુદા જુદા કરે છે, એમની કરુણા છે નહીં, જરા પણ કર્મને અને જીવને એક થવા દેતે નથી. બહુ સાવધાન છે. આપણે નથી કહેતા કોઈ માણસ પોતાના મતલબમાં બહુ એલર્ટ રહેતો હોય. પ્રયોજન દ્રષ્ટિવાળા એવા માણસો થાય છે, પોતાના પ્રયોજનથી દસથી મસ જરાય ન થશે. ગમે એ સંયોગો ઉત્પન્ન થાય ને સામે સમજાવવાળાઓ ગમે તે એને ખસેડવાનો પ્રયત્ન કરે, ખસે. એમ જે જાગૃત છે એવા સમ્યક દ્રષ્ટિ જીવોની આ પ્રજ્ઞાશ્રેણી છે, એટલે કે પવિત્ર જ્ઞાનની દશા છે. કે જે પવિત્ર જ્ઞાનની દશા અંતર્મુખ વૃત્તિને સ્વરૂપ સાથે જોડાયેલી રહે છે, તે સરળતા પ્રકારે જીવને અને કર્મને જુદાને જુદા જ કરે છે, જુદાને જુદા રાખે છે. ગમે તેવા આવે ચારિત્ર મૂળના કર્મના ઝંઝાવાત એવા મોટા આવે છે કે એ સમ્યક દ્રષ્ટિ છે એમ સ્વીકારવું કઠણ પડે. પુરાણ પુરુષોના ચરિત્રો જોવામાં આવે, રામચંદ્રજી છે, યુધિષ્ઠિર છે, ભરત ચક્રવર્તી છે, બાહુબલીજી ને ભરત ચક્રવર્તી છે, એ ચારિત્ર મૂળના તીવ્ર ઉદયમાં જોવામાં આવે છે એમના જીવનના પ્રસંગો. તો અત્યારે તો કોઈ જો એવા હોય તો એ સમ્યક દ્રષ્ટિ છે એનો વિચાર કરવા કોઈ તૈયાર ન થાય. સારું હતું કે એ બધા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ ચરમ શરીરી તદ્ભમ મોક્ષગામી પુરુષો હતા, એ જ ભાવે એ બધા મોક્ષમાં ગયા છે. એટલે બીજી તો શંકા ઉઠાવવાનો અવકાશ નથી. એટલે એ એક દિશા બંધ થાય છે. એક પડખો વિચારવાનું રહેતું નથી કે સમ્યક દ્રષ્ટિ હતા કે નહોતા. પણ જો હતા તો આવા તીવ્ર ઉદયના પ્રસંગમાં પણ એમના શ્રદ્ધા જ્ઞાનમાંથી વિચલિત ન થયા, ચલાયમાન ન થયા. એમના શ્રદ્ધા જ્ઞાનનું બળવાનપણું કેટલું એ વિચારવા યોગ્ય છે. વિચારવાનો કોઈ મહત્વનો મુદ્દો હોય તો આટલો છે કે એમને એમના શ્રદ્ધા જ્ઞાનના સ્વરૂપ સાથે જોડાવાનો આવા પ્રસંગમાં પણ કેવી રીતે રહેતું હશે કે થતું હશે, અને ત્યારે સમ્યક દર્શન સ્વરૂપ સમજાશે. સમ્યક દર્શનની તાકાત શું છે એ ત્યારે સમજાશે. સાતમી નારકીના દુઃખો પડ્યા સમ્યક દ્રષ્ટિ ત્યાં પણ વિચલિત થાય ને કેટલી તાકાત. કે આ બધી વાત તો કહેવા માત્ર છે, માં સમ્યક દર્શનની તાકાતનું નથી અમારો છે. એમાં તો સંયોગો મપાઈ જાય છે, સમ્યક દર્શનની તાકાત હજી મપાતી નથી. આવી અનંત શક્તિ એક ગુણની શ્રદ્ધાની છે. એવા અનંત અનંત ગુણોથી સંપન્ન જે પદાર્થ છે એ પોતે જ પરમાત્મા છે. એની સાવધાની છોડીને સમ્યક દ્રષ્ટિ પ્રવર્તતા નથી. એ જાગ્રત છે, બરાબર અંતરમાં જાગ્રત છે, અને એ કર્મના ઉદય ક્ષણે જુદો જ રાખે છે. એ ગમે તેવો ઉદય આવે તો પણ એને જુદો રાખે છે. જરા પણ એ પોતાના સ્વરૂપ સાથે એને ભળવા દેતા.
સમ્યક દ્રષ્ટિની મૂળ દશા કઈ પાત્રતાનો ઓળખાય?
એકદમ આત્મહિતની તીવ્ર ભાવના અને એ પૂર્વક સત્પુરુષને ઓળખવાની તીવ્રતા. ના શબ્દોમાં લીધી તો એમના 254 નંબરના પત્રમાં બહુ સારા શબ્દ છે. આત્માના યોગે તેમના અલૌકિક સ્વરૂપને ઓળખવું, ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે. ઓળખવાનો અભિપ્રાય તો હોવો જોઈએ અને ઓળખવાની પરમ તીવ્રતા આવે ત્યારે ઓળખાય છે. સંયોગ તો મળ્યો પણ ઓળખવાની દરકાર ન કરી, તીવ્રતા તો પછી આવે જ ક્યાંથી? દરકાર કરે અને પછી તીવ્રતા આવે ત્યારે ઓળખાણ થાય છે. તબક્કો છે ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે. જો અધ્યાહાર છે, જો ઓળખવાની પરમ તીવ્રતા રાખવામાં આવશે તો ઓળખાશે. આવા મોક્ષના નેત્રો મહાત્માને ઓળખી લીધે છે. આ એક એમનું પ્રસિદ્ધ વચનામૃત છે કે મોક્ષના નેત્રો મહાત્માને ઓળખે છે, ઓળખી લીધે છે, અવશ્ય ઓળખી લીધે છે. ન ઓળખે એવું મને એ પાત્રતાની જાત. તીવ્ર ઓળખવાની વૃત્તિ મુમુક્ષુના તે ભૂમિકાના જ્ઞાનની નિર્મળતાને ઉત્પન્ન કરે છે. મુમુક્ષુને યોગ્ય જ્ઞાનની નિર્મળતા થાય છે ત્યાં, અને એમાં એને સત્પુરુષનું જેવું સ્વરૂપ છે એમનું અંતરંગ સ્વરૂપ, અંતરંગ પરિણતિવાળું સ્વરૂપ એને ઓળખાય છે. અને ઓળખાય છે ત્યારે એને સંકિતનું પહેલું કારણ ઉત્પન્ન થાય છે. સંકિતના બે કારણ છે 751માં લેખા પ્રમાણે. એક સત્પુરુષની ઓળખાણ, બીજી સ્વરૂપની ઓળખાણ. એક બહારમાં છે અને એક અંદરમાં છે. માણસ અહીંયા હવે એને કોઈ પણ બહારનું કાઢવાનો અવકાશ નથી કે મેં અંદર બાર ગયા નથી, બહારની ઘણી પ્રવૃત્તિ કરી છે, બહારમાં ને બહારમાં કઈક દેખાડો કે બહારમાં તને સત્પુરુષ દેખાડીએ છીએ. જો સત્પુરુષ ઓળખાય તો સ્વરૂપ નિર્ણય થોડો સહજ છે, પદાર્થ નિર્ણય થોડો સહજ છે, બીજા બધા કારણો મળવા સહજ છે. જેના દર્શન ગુરુનો અભાવ થયો છે એવા અમોહી દશા સંપ્રાપ્ત સત્પુરુષ પ્રત્યે ઓળખાણ પૂર્વકનું બહુમાન અને ભક્તિ દર્શન ગુરુના અનુભાવને તોડી નાખે છે. એટલે એને સંકિતનું પહેલું કારણ કહ્યું. એ કોઈ અધરથી વાત નથી લીધી, સમ્યક દ્રષ્ટિ અથવા સત્પુરુષ કોણ છે કે જેને દર્શન ગુણનો અભાવ થયો છે તે છે. જેને દર્શન ગુણનો અભાવ છે તેને અમોહી સ્વરૂપ સમ્યક દ્રષ્ટિ કહેવા જોઈએ. એવા અમોહી પુરુષની દશાનું અંતરંગ ઓળખાણ અને એ ઓળખાણથી સમુત્પન્ન એવી જે ભક્તિ અને બહુમાન, એ ઓળખનારના દર્શનોને તોડી નાખે છે, એના રસને તોડી નાખે છે, એના અનુભવને તોડી નાખે છે. એ સંકેત ઉપજવાનું પહેલું કારણ છે. ગણિતનો પ્રતાપનો વધારે સ્વામીના વિષય છે. કૃપાળુદેવે જે સત્પુરુષની ભક્તિ સ્થાપી છે એની પાછળનો આ રહસ્ય છે કે સંસારમાં પણ તને દર્શન એકદમ તદ્દન નબળો પડી જાય એવી કોઈ સહેલી અને સુગમ પરિસ્થિતિ છે કે હા છે? એટલે કે સત્પુરુષ હોવા જોઈએ, એનું હોવાપણાનું મૂલ્ય બહુ છે.
સાચું પાત્ર હોય તો યોગ પુરુષ ઓળખી શકે, સાચું પાત્ર હોય તો યોગ પુરુષ ઓળખી શકે,
ઓળખી શકે. કે સત્પુરુષ ને મુમુક્ષ નું નામ લે તો મહાત્મા ને ઓળખી લે છે.
ભાઈ, મેં સત્પુરુષ ને ઓળખ્યા વગર આત્મસુખ ને ના ઓળખી શકું.
પ્રયોગની ગમે તેટલી વાત સમજવામાં આવે તો પણ સત્પુરુષ ને ઓળખે ને એને આત્મ સ્વરૂપ ને ઓળખે એ વાત બની શકતી નથી. એનું કારણ છે કે આત્મ સ્વરૂપ તો સામર્થ્ય રૂપ શક્તિ રૂપ રહેલું ગુપ્ત તત્વ છે. અપ્રગટ સત છે, બીજી ભાષામાં કહીએ તો એ અપ્રગટ સત છે. અને સત્પુરુષ તો પ્રગટ સત છે. કૃપાણુ દેવ તો એમ કહે છે કે શાસ્ત્રમાં જે સતની વાત કરે છે એ કાગળ ઉપર ચિત્રેલો દીવો છે અને સત્પુરુષ તો પ્રગટ દીવો છે. હવે પ્રગટ દીવો છે છતાં શું એ દીવો છે એમ ન સમજી શકે તો કાગળ ઉપર ના દીવાને કેવી સમજવાનો? પ્રગટ દીવો તારી આંખે દેખાતો નથી, ઝળહળતો તો અપ્રગટ દીવો કેવી રીતે દેખાશે? એ શક્યતા નથી. એટલી નિર્મળતા નથી જે જીવના જ્ઞાનમાં એ જીવને અપ્રગટ શક્તિનો આત્મા ઓળખાઈ જાય એ કોઈ બનતો નથી. પહેલા દરેકને આમ જ બને છે, પછી જીવ બને છે. એવી કોઈ
એક દિવસ માં બે કામ કરી લીધા,
એક દિવસ માં ત્રણ કામ કરી લીધા, બે નહીં. એક દિવસ માં સત્પુરુષ ને પણ ઓળખા, એક દિવસ માં આત્માને પણ ઓળખો નંબર બે, અને તે જ દિવસમાં આત્માનો અનુભવ પણ સાક્ષાત કર્યો. એ જ દિવસમાં ત્રણ કામ કર્યા. કેટલી પાત્રતા લઈને આવ્યા છે એ તો એમના જીવન ચરિત્ર ઉપરથી સમજાયેલી વાત છે કે કેટલી પાત્રતા લઈને એ આવ્યા હતા.
નારકીયાદીમાં કેવી રીતે વળવા?
નારકીમાં સંસ્કાર વગર કોઈને જે જીવ આગળના ભવમાં નારકીમાં અને તિર્યંચમાં બે જગ્યાએ કે જ્યાં પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ નથી એવી આ બે ગતિ છે ત્યાં પૂર્વ સંસ્કારિત જીવો ને સમ્યક દર્શન થાય છે. એવું સિદ્ધ સમ્યક દર્શન ત્યાં કોઈને થતું નથી.
પૂર્વ સંસ્કાર ના એને ઓળખ્યા છે એમ લીધું.
હા, પૂર્વમાં સત્પુરુષ નો યોગ થયેલો અને ત્યાં ઓળખાણ થઈ, ત્યાં સંસ્કાર કરેલા, ઓળખાણ અને સંસ્કાર સુધી પહોંચેલા તો જ થાય નહીં તમને એવું છે. એમને મદદથી થઈ શકે તો આને મહેનત કેટલી ચાલે છે જોવા? પિતાશ્રીના વખતથી ગુરુદેવનો યોગ છે, જેમમાં કેટલાક તો પાછળ છે, મારે જોવાનો પ્રવેશ છે કે એકાદ જનરેશન કેવી રીતે ઓછામાં ઓછા ચાલ્યો ગયો હોય, 20-22 વર્ષ સુધી પ્રવેશ થયો હોય, પછી મોડો થયો હોય તો 2 જનરેશન પીરિયડ ચાલ્યો ગયો, અથવા આયુષનો 50% ભાગ લીધો ગયો પછી ઘણાનો પ્રવેશ છે. પણ જેને જન્મથી મળે તો પણ કેમ આમ થાય છે એ જરા વિચારવાનો પ્રશ્ન છે, ગંભીરતાથી વિચારવાનો પ્રશ્ન. વિષયની જે ગંભીરતા છે એ નથી આવતું એનું કારણ એનું મૂલ્યાંકન, એની કિંમત કેટલી છે એ જ્યાં સુધી સમજાતી નથી ત્યાં સુધી એટલી ગંભીરતાથી ચાલવાનું બનતું નથી. ઉપર ઉપર ચાલવાનું બને છે અને એમને એમ જ અનંતકાળ આ જીવે સત્પુરુષના યોગમાં અને વિયોગમાં બધી રીતે એમ જ કાપકાયો છે. યોગ નથી થયો એવું નથી, દુર્લભ યોગ પણ અનંતવાર થયો છે, પણ દુર્લભ યોગ પણ અનંતવાર થયો છે, પણ એકવાર ઓળખાણ થવા સુધી પહોંચ્યો નથી. સમ્યક દર્શનનું પહેલું કારણ ઉત્પન્ન કર્યું નથી, પછી બીજું ક્યાંથી થાય એવા છે. સમ્યક દ્રષ્ટિ જીવો એમ રાજમલજી એ વાત ઉઠાવીને વાત કરી છે. સર્વથા પ્રકારે અંતરંગમાં જીવને કર્મને જુદા જુદા કરે છે. એવી રીતે જુદા જુદા કરે છે કે જે રીતે ભિન્ન ભિન્ન કરે છે તે રીત હવે કહે છે. તે ચૈતન્ય પૂરે આત્માનું મગ્નમ કુર્વંતી અજ્ઞાન ભાવે બંધમ નિમિત્તમ કુર્વતી. ચૈતન્ય એટલે સ્વ પર સ્વરૂપ ગ્રાહક એવો છે પ્રકાશ ગુણ. ચૈતન્ય જોયું તો ચૈતન્યમાંથી બે વાત કાઢે, સ્વ પર સ્વરૂપને ગ્રહણ કરી શકે પ્રકાશી શકે એવો છે આત્માનો પ્રકાશ નામનો ગુણ, કે જેમાં સ્વનું પણ પ્રકાશન થાય છે અને પરનું પણ પ્રકાશન થાય છે. સ્વપર સ્વરૂપ ગ્રાહક એવો છે પ્રકાશ ગુણ, તેના ત્રિકાળ ગોચર પ્રવાહમાં આત્મા ત્રિકાળી અંદર માં ચૈતન્ય નું પૂર છે, ચૈતન્ય નું મૂળ છે અને ચૈતન્ય નું પૂર છે. જીવ સ્વરૂપને જીવ દ્રવ્ય એટલે પોતાના સ્વરૂપને એક વસ્તુ એટલે અભેદપણે મગ્નપણે એમ સાધે છે, એટલે કે પોતાના ત્રિકાળી ચૈતન્ય સ્વરૂપમાં અભેદ થાય છે. એ રીતે પોતાની એક સાઈડનું કામ કરે છે, પોતાના પક્ષે શું કામ કરે છે કે પોતાના ત્રિકાળી સ્વરૂપમાં ચૈતન્ય ગુણમાં મગ્ન થઈ જાય છે, અભેદતા સાધે છે, એક મેઘ થઈ જાય છે, એક વસ્તુ પણ એવું સાધે છે. ભાવાર્થ આમ છે એટલે કે શબ્દાર્થ કર્યો તેનો ભાવાર્થ આમ છે કે શુદ્ધ ચેતના માત્ર જીવનું સ્વરૂપ એમ અનુભવ ગોચર થાય છે. પોતાને પોતાના સ્વરૂપના હું શુદ્ધ ચેતના માત્ર એવું એમને અનુભવ ગોચર થાય છે. તમને પોતાનું સ્વરૂપ હોવાથી પોતાના સ્વરૂપમાં શુદ્ધ ચૈતન્યનો તન્મય પણ અનુભવ ગોચર થાય છે. આ સ્વ પક્ષે કામ થાય છે. હવે પર પક્ષે જશે રાજા દી પણ આમાં અજ્ઞાન ભાવે કે ઉદો અજ્ઞાન પરિણામની ચર્ચા છે એટલે અજ્ઞાન ભાવે એટલે અહીંયા બંધ ભાવ્યો રાજા દીપા જેમાં વિનાદ નથી તેવું મિથ્યા જ્ઞાન એમ લીધું કેમ કે શૂન્ય દ્રષ્ટિને મિથ્યા જ્ઞાન હોતો નથી. અજ્ઞાન ભાવે એટલે રાગાદી પરિણામમાં નિયમથી બંધનો સ્વભાવ છે એમ સાધે છે. રાગ છે તે ભાવ બંધ સ્વરૂપ છે અને ચૈતન્ય આત્મા છે તે પોતાનું ત્રિકાળ મુક્ત સ્વરૂપ છે કેમ કે કોઈ કોઈથી બંધાતો નથી. એમ બંનેને સ્વતર સ્વરૂપને એ રીતે પ્રકાશે છે. તો ચૈતન્યમાંથી સ્વપર સ્વરૂપ ગ્રાંત લેવાનું કારણ આ છે. ચૈતન્યનો અર્થ શું કર્યો? સ્વપર સ્વરૂપ ગ્રાહક. કેમ કે ચૈતન્યને પણ સ્વરૂપે સાધે છે અને રાગને બંધ રૂપે સાધે છે. રાગાદી અશુદ્ધપણો છે તે કર્મ ભાવ કર્મની બંધની અથવા દ્રવ કર્મની જાય આવેલી એવી એક ઉપાધિ છે જીવની અવસ્થામાં. એ કઈ જીવનું સ્વરૂપ નથી એવું અનુભવ ગોચર થાય છે. અવસ્થામાં રાગ છે એ રાગ મારું સ્વરૂપ નથી એવું અનુભવ ગોચર સમ્યક દ્રષ્ટિ જીવને થાય છે. સમ્યક દ્રષ્ટિ જીવને રાગ થતો નથી એમ નથી કહેતા. સમ્યક દ્રષ્ટિ થાય છે એમને પણ મને થાય છે એમ એમને થતું નથી. બીજા જીવ એમ જોવે છે કે સમય દ્રષ્ટિને રાગ થયો એમને રાગ થયો. પોતાને રાગ થયો એનું અનુભવતા નથી. પોતાને રાગ થયો અનુભવતા નથી કેવી રીતે અનુભવતા છે આ વિચારણીના વિષય છે. એનું સ્વરૂપ ઓળખવા માટે કે પોતે ચૈતન્ય પોતાના ચૈતન્ય સ્વરૂપમાં વ્યાપક ભાવે સ્વરૂપ મર્યાદામાં રહે છે. સ્વરૂપ મર્યાદાનું સંતાન રાખે જાય એટલે પોતે પોતાના સ્વરૂપ મર્યાદામાં પોતાપણાનું વેદન માત્ર ચૈતન્ય માત્ર ભાવમાં કરે છે. એથી આગળ પોતાની પોતાના અસ્તિત્વને જાણે તે સમાપ્ત કરી દીધું છે. રાગમાં પોતાનું અસ્તિત્વ અનુભવતા નથી. અનાદિથી રાગમાં હું પણ કરીને રાગમાં પોતાનું અસ્તિત્વ સ્થાપી રાખ્યું હતું. એ આ સ્થાપેલું અસ્તિત્વ ઉથાપીને ખસેડીને રાગ રહ્યો તો પણ એમાં અસ્તિત્વ રહ્યો નહીં. એ કેવી રીતે પરિણામ થતું હશે જરા ઊંડાણમાં ડૂબકી પડે. રાગ થાય છે તો પણ મારા સ્વરૂપથી બહાર થાય છે, સ્વયં થાય છે. હું કરવા માંગતો નથી ને કરતો નથી તો પણ થાય છે. કરતો નથી કરાવતો નથી થાય છે એને અનુમોદતો પણ નથી. એમ કરવા કરાવવાને અનુમોદવાથી ભાવમાં દૂર રહીને જે થાય છે એને માત્ર જાણે છે. હવે એમાં કેટલો રસ રહેતો હશે કે એમાં પછી રસ લેવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો એવા તદ્દન નિરસ થઈ ગયેલા પરિણામથી જે રાગ વર્તે છે એ રાગ ખરેખર જીવતો હોવા છતાં મળતા જેવો છે એમ કે રાગ જાણે કે કોપ માં થાય છે, મારા દ્રવ માં થતો નથી, તમારા દ્રવ માં નથી થતો તો પછી કોના માં થાય? તો કે કુદગળ માં થાય છે. જા તને કહી દીધું કે એ કુદગળમાં થાય છે, તો કે આદિ મધ્ય અંતમાં, તો કે આદિ મધ્ય અંતમાં કુદગળમાં થાય છે. એની આદિ પણ કુદગળમાં, એનું મધ્ય પણ કુદગળમાં, એનો અંત પણ કુદગળમાં થાય છે. સમય સાધને કરતા તો અધિકાર નહીં બેઠા હોય. 75, 76, 77 માર્ગ ગાફાનો માર્ગ શૈલી તો છે. એમ કહેવું તે ભાષા અલંકાર નથી, પાછા કોઈ વિદ્વાન ખેંચી જાય છે. જીવના પરિણામ તો તમે જીવના જ કોણ છો, બંધારણીય રીતે જે જીવનું બોડીનું બંધારણ છે, કોન્સ્ટિટ્યુશન, એમાં એ પરિણામ અંશ જીવ વિકાર છે. જીવ વિકાર કહેવો જોઈએ કે નહીં, હવે એ તો માત્ર જાણવાની વાત છે, ઉપાસવાની નથી. જો ઉપાસવાની નથી તો ઉપાસવાના પ્રકરણમાં એનું શું સ્થાન છે? કે ઉપાસવાના પ્રકરણમાં એનું સ્થાન કુદગળમાં જાય છે, જીવમાં રહેતો.
અનુભવનું એક બંધારણ છે, અનુભવનું એક બંધારણ છે.
એનું શું છે કે બંધારણમાં તો દ્રવ્ય ક્ષેત્ર કા ભાવ હોય, અનુભવ તો એક કાર્ય પદ્ધતિ છે. અનુભવ છે એ કાર્ય પદ્ધતિ છે, અને એ કાર્ય પદ્ધતિમાં આ પ્રકારની વિધિ છે, એમાં બંધારણને યાદ કરવાની પણ જરૂર નથી. કેમ કે અહીંયા એનું પ્રકરણ નથી. જ્યારે વિધિને સમજવી હોય ત્યારે વિધિ ઉપર લક્ષ્ય રહેવું જોઈએ. એ સમજવાની સમજનારની સરળતા છે. જો જે કહેવા માંગે છે એના ઉપર લક્ષ્ય ન રહેતું હોય તો એ અસરળતાથી બીજી વાતને વચ્ચે ઊભી કરે છે. આ વાટાઘાટમાં શું થાય છે? જે વાતો કહેવા માંગતો હોય એ એના મતલબને મળતી હોય તો વચ્ચે બીજી વાત નાખે, એ તો પછી ઓળાનો શું, તો પછી ઓળાનું શું એમ કરે, વચ્ચે નાખે છે કે નહીં? એવી અસરળતા જીવની અનાદિથી છે. અહીંયા પણ જ્યાં એના પ્રયોજનની વાત ચાલે તો વચ્ચે બીજી વાત લાવે છે, એ પારમાર્થિક અસરળતા છે. શું કહે છે કે ભાવાર્થ આમ છે કે શુદ્ધ ચેતના માત્ર જીવનું સ્વરૂપ છે એમ પોતાનું સ્વરૂપ અનુભવ ગોચર થાય છે. રાગાદીમાં પર સ્વભાવ પણ છે, બંધ છે, મારું સ્વરૂપ નથી એમ અનુભવ ગોચર થાય છે. એ કેવું છે? તે ચૈતન્ય પૂર કેવું છે કે સર્વ અસંખ્યાત પ્રદેશોમાં એક સ્વરૂપ છે, સર્વકાળે શાશ્વત છે, સર્વકાળે શુદ્ધત્વ રૂપ છે અને સર્વકાળે પ્રત્યક્ષ છે, કેવું છે, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, તેજનો, કુંજ જૈનો, એવું છે. બહુ સરસ ભાવ જુદા છે. ચૈતન્યના પૂર્ણ વર્ણનો છે. નદીઓના પૂરને રોકી શકાય, પણ ક્યાંય સમુદ્રના પૂરને રોકી શકાય? સમુદ્રના પૂરને રોકી શકાય નહીં. સારું છે કે સમુદ્ર મર્યાદા છોડતો નથી. જો સમુદ્ર મર્યાદા છોડે તો મુંબઈના બેટમાં જગ્યાના આ ભાવ કદી હોય શકે કેમ કે ક્યારેક પૂર ફરી વળ્યા ને તો કોણ એવું જોખમ ખેડે. એટલું સારું છે કે સ્વરૂપ મર્યાદા સમુદ્ર છોડતો નથી, પણ એને ખાલી ન શકાય. જીને કોઈ અનાથ શરાફ ઉથલ પાથલ થાય, કુદરત વિફરે જેવી એમ કહેવાય. આ દુકાળ પડે છે ને ત્યારે કુદરત વિફરી એમ કહેવાય છે. આખો છાપો પડે ને વરસાદ, કુદરત વિફરી એમ. કુદરત વિફરે ત્યારે પછી ખલાસ, એને કોઈ રોકી શકે નહીં. એમાં ચૈતન્ય પૂર્ણ છે. એ ચૈતન્ય સ્વભાવનો સમુદ્ર છે. અરે સમુદ્ર એની પાસે, સમુદ્રની ઉપમાં નાની પડે છે કેમ કે સમુદ્રની નીચે તળિયું છે. આ ચૈતન્ય સમુદ્રને નીચે તળિયું નથી, તળિયા સમુદ્ર છે. અસંખ્યાત પ્રદેશોમાં એક સ્વરૂપ છે, એટલે કોઈ જગ્યાએ પ્રદેશની અંદર ઓછા વત્તા પણ સ્વરૂપમાં નથી, અને સર્વકાળે બધે લગાવ્યું છે. પછી બધા વિશેષતાઓમાં સર્વકાળે શાશ્વત છે. સર્વકાળે શુદ્ધત્વ રૂપે છે, પરમ શુદ્ધ છે, અને સર્વકાળે એટલે સદાય પ્રત્યક્ષ છે. અનંત પ્રત્યક્ષતા એની સદાય છે, અને મહાન તેજનો પુંજ છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શનના તેજના પુંજમાં જગતના કોઈના તેજ પુંજ એવા સૂર્યને દ્રષ્ટાંત પણ એની પાસે નાનું પડે છે. એની રૂપમાંથી એને પહોંચાતું નથી, એવું અનુકંપ છે. એવું જે ચૈતન્ય પૂર્ણ મહાન છે, તેની મહાનતાને ગૌણ કરવું એ સૌથી મોટામાં મોટો અજ્ઞાન મિથ્યાપૂર્ણનો અપરાધ છે. એ બચાવવા માટે, એનાથી બચાવવા માટે એની વિશેષતાથી મહાનતાનું વર્ણન કરવામાં આવે છે. જીવ અને સુદબળ પોતાની આગળનો પ્રશ્ન કાલે બનશે. બાકીના ચાર પ્રશ્નો છે. ઉત્પાદ વિવેકને સાર દ્રવ્ય નિયમિત કરવું કેમ, આ પ્રશ્ન કાલે આવ્યો હતો. ઉત્પાદ વિવેક ધ્રુવ એમાં માત્ર ઉત્પાદ વ્યયને કાલ દ્રવ્ય નિયમિત છે. ધ્રુવને ધ્રુવ પરિણામ રહિત હોવાથી એને કાળ દ્રવ્ય નિયમિત પણ લાગુ થતું નથી. નિયમિત પણ પરિણામ અંશને લાગુ પડે છે, ધ્રુવ અંશને લાગુ પડતું નથી. ત્રીજો પ્રશ્ન છે કે આત્મા જ્ઞાન સિવાય કાંઈ ન કરે તો રાગની ઉત્પત્તિ ક્યાંથી થાય છે, અને તેને જાણવાનો ઉપાય શું? આત્મા જ્ઞાન સિવાય કાંઈ ન કરે એવા આત્માના અનુભવવાની રાગની ઉત્પત્તિ પોતામાં થતી અનુભવાતી નથી, એ તો આપણે વિશે ચાલી ગયો. અને તેને પોતામાં ઉત્પન્ન થતો નથી રાગ, એવો જે અનુભવ, એ જ અનુભવ એ રાગને ટાળવાનો ઉપાય છે. આ સિવાય પણ બીજો કોઈ ઉપાય છે એવું બનતું નથી. જીવના અને રાગના પરિણામ એક જ છે કે જુદા જુદા છે? અને એમ જ થાય છે કે રાગના પરિણામ જીવના થાય છે, તો આ સમજણ કેવી રીતે કરવી? જીવના પરિણામ જ્ઞાનાદિ ભાવરૂપ છે, રાગના પરિણામ આકુલતા અને કષાય ભાવરૂપ છે, અને જુદા જુદા છે. એમ થાય છે કે રાગના પરિણામ જીવમાં થાય છે તે ભ્રમ છે, અસમાહિતો ઉષાસ્થિતિ ઉપાય. 14મી ગાથા છે, અમૃતચંદ્રાચાર્યની રચના છે, કે જે જીવનું સ્વરૂપ નથી તેને જીવ પોતે સહિત પણ માને છે, એ ભવ ભવબીજનું કારણ છે. એવી જે પોતાની ભ્રમિત દશા તે ભવબીજનું કારણ છે. સમયસાળનો અર્થ શું થાય?
બધી જગ્યા એ ભૂલ છે, દોષ છે.
એક ન્યાય થી જીવના છે, પરંતુ તે દોષ અભાવ કરવા લાયક હોવાથી સ્વરૂપમાં આશ્રય કરવાના હેતુથી જીવના નથી અને પુંગળના છે એમ પણ આચાર્યોને શાસ્ત્ર કહે છે, જ્ઞાનીઓ કહે છે. એ પારમાર્થિક ન્યાય છે. જીવના છે તે વ્યવહારિક ન્યાય છે, અને જીવના નથી તે પારમાર્થિક ન્યાય છે. વિશે અન્ય સમાપ્ત થઈ જાય છે. સમયસાળનો અર્થ શું થાય તે સમજા. સમયસાળ, સમય એટલે પદાર્થ, સાર એટલે એનું સારભૂત તત્વ જે સ્વભાવ, તે સમયસાળનો અર્થ છે. આપણે જે સમયસાળનો અર્થ સમજવા જોઈએ છે આવો છે, બાકી તો શબ્દાર્થ અનેક થતા હશે, એનું કઈ આપણે બહુ પ્રયોજન નથી. હમણાં વ્યાખ્યાનમાં કહ્યું કે જે જીવ આત્મામાં ઠરે છે, આત્મામાં જામતો જાય, આ વ્રતની વાત છે, જેથી બહાર નીકળવાનું મન ન થાય, તેની પ્રશ્ન છે. આત્મા સારી રીતે સ્થિર થાય આ પ્રયત્ન મનુષ્યએ કરવો જોઈએ. એ બાબતમાં વિસ્તારપૂર્વક પ્રયોગાત્મક રીતે પ્રત્યક્ષપણ અનંત આનંદ સ્વભાવ, એવી એવી જે વિશેષતાઓ છે એ વિશેષતાઓને લઈને પરિણામને પોતાના અંતર સ્વરૂપનું આકર્ષણ થાય છે, અને આકર્ષણથી એકાગ્રતા થાય છે. જ્યાં ધ્યેયનું આકર્ષણ હોય ત્યાં તેની એકાગ્રતા થાય. આ તો બધાને અનુભવ રીતે છે. જીવનું સુખ ઓળખે એમાં અનંત સુખ, અનંત શાંતિ, અનંત આનંદ છે, નિયાત છે, મધુર છે, અને તે પ્રત્યક્ષ છે, પ્રગટ છે. એવી રીતે જો ઓળખાણ થાય તો એમાં અંતર આકર્ષણ ઊભું થાય, અને અંતર આકર્ષણ ઊભું થાય તો એમાં સહેજે સ્થિરતા મળે. સ્થિરતા કરવી પડે એમ નહીં, પણ સહેજે સહેજે સ્થિરતા થાય, અને એ સ્થિરતા થાય, એ સ્થિરતા વૃદ્ધિગત થઈને જામતી જાય છે. એ પ્રકારે પહેલા ઓળખાણ કરવાથી આગળ સ્થિરતાની પરિસ્થિતિ, જામવાની પરિસ્થિતિ આપોઆપ ઉત્પન્ન થાય છે. અને એટલા જ માટે આ સ્વાધ્યાય, વાંચન, શ્રવણ અને પ્રયોગ એ ઓળખવા માટેની જ પ્રક્રિયા છે. એનું જ પ્રોસેસ બનાવવો જોઈએ, અને બીજી રીતે વાંચન શ્રવણ થવું જોઈએ નહીં. વેદના ચાર પ્રકાર વિસ્તારપૂર્વક જણાવવા વિનંતી. વેદજ્ઞાનનો ચાર પ્રકારનો વિષય જે કાયદો, એ ભેદથી વાત છે. એ વેદજ્ઞાનમાં ચારે ભેદ અભેદ છે એમ સમજવાનું છે. જે રાત્રે 9:13 પ્રચાર્યો એમાં ચાર વાત ગર્ભિત છે વેદજ્ઞાનની. એક સ્વતર પ્રકાશકપણાને લીધે પરની ભિન્નતા થાય છે જ્ઞાન, કોઈ પણ જ્ઞાનને પ્રકાશે છે ત્યારે. એક પોતાના સ્વરૂપમાં વ્યાપે વ્યાપકપણે જ્ઞાનનું પ્રકાશન થાય છે, પોતાની સ્વરૂપ મર્યાદાથી વ્યાપે વ્યાપકપણ નથી, એ રીતે પણ જ્ઞાન વ્યાપે વ્યાપક ભાવે જુદું પડે છે. એક સ્વસંવેદનમાંથી જુદું પડે છે, જ્ઞાનનું જ્ઞાનમાં જ વેદન છે. જ્ઞાનનું વેદન જ્ઞાનમાં સમાપ્ત થાય છે, ત્યાંથી આગળ જ્ઞાન કોઈ પરજોને કોઈ ભાવને વેદી શકતો નથી. એ વેદકતાથી ભિન્નપણ પડે છે, વ્યાપકતાથી ભિન્નપણ પડે છે. અને જ્યારે પ્રત્યક્ષ અંશથી એનું અનંત પ્રત્યક્ષપણું ઓળખાય છે, ત્યારે તો એનું પ્રત્યક્ષપણું એને ભિન્ન રાખવા માટે પર્યાપ્ત છે. પ્રત્યક્ષપણું સર્વથા ભિન્નતા માટે એક એનું જબરજસ્ત વિશેષતા વિશેષણપણું છે. સ્વરૂપનું પ્રત્યક્ષપણું કે બીજી બધી વાત પરોક્ષતામાં વિચારાય છે, એ પ્રત્યક્ષપણું તે પ્રત્યક્ષપણું છે. અને પરોક્ષપણું એટલું બધું દૂર છે કે એને પ્રત્યક્ષપણાથી પ્રત્યક્ષપણું સમજવું એ એનો ઉપાય છે. પ્રત્યક્ષ અંશથી પ્રત્યક્ષપણું સમજવું. અહીંયા તો વેદજ્ઞાન સારી રીતે સફળ થઈ જાય છે, એવી એક સ્થિતિ એ જ્ઞાનના પ્રત્યક્ષપણામાં રહેલી છે. જેનાથી સ્વરૂપ પ્રત્યક્ષતા ઊભી થાય છે. એ રીતે વેદજ્ઞાનની અંદર અભિજ્ઞાને ચારે પ્રકાર સમાયેલા છે. વેદજ્ઞાનનો પ્રયોગ મારી ચારે પ્રકાર કદાચ પહેલા ક્રમથી ઊભા થાય, વિજ્ઞાન જે શરૂઆત કરે અને જેને વિજ્ઞાન બરાબર થાય એને તો એક મહાભિનમાં ચારે ભેદ કરી જાય. શ્રી પરમાનુસારમાંથી નીચેના વચનામૃતના સમજાવો. વચનામૃત 909 અજ્ઞાની જીવ શાસ્ત્રનું રહસ્ય ન સમજે તેથી તેના બધું જ્ઞાન કુજ્ઞાન છે. અને સમય દ્રષ્ટિ કુશાસ્ત્ર વાંચે તો પણ તેનું જ્ઞાન સુજ્ઞાન છે. જેની દ્રષ્ટિ સવળી છે તેનું બધું સમજવું છે, અને જેની દ્રષ્ટિ ઓળી છે તેનું બધું જ્ઞાન કરવું છે. વિચાર દ્રષ્ટિ ન કરો ભણે તો પણ છે. આટલું ગુરુદેવ છે આખે આખું બીજું શાસ્ત્ર નું રહસ્ય નથી સમજતો. રહસ્ય એટલે શું કે કેવી રીતે આત્મકલ્યાણ થાય છે એવું જે શાસ્ત્ર પ્રતિપાદન કરે છે તે રીત જેને પકડમાં આવતી નથી. આત્માના તત્વ નું તત્વ છે એ જ્ઞાન માત્ર પણ છે. હું પ્રત્યક્ષ જ્ઞાન માત્ર છું એટલું રહસ્ય છે. એવી રીતે અંદર માં એમાંથી કઈક ને કઈક બીજી ગડબડ ને કલ્પના એને થશે. વસ્તુના સ્વરૂપમાં એ કલ્પના કરશે, કારણ સાધન અને વિધિના વિષયમાં પણ એ કલ્પના કરશે. તેથી તે બધા જ્ઞાનને ખૂબ જ્ઞાન કહ્યું છે ગુરુદેવ અહીંયા. અને સમય દ્રષ્ટિ અન્ય મતના શાસ્ત્રો વાંચે મૂળ માર્ગ સાંભળો લીધું છે કૃપાળુજી એનો સ્પષ્ટ ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ ખ્યાત. પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષા એ જ ઠેકાણે ખરો જીવન કહે છે. જ્ઞાન તેને એવી રીતે એમ બને તો એ જે કાંઈ અન્ય મતના શાસ્ત્રો છે એ અન્ય મતના ક્યાંથી થયા કે ભગવાન વિષ્ણુદેવ સ્વામીને જ્યારે દિવ્ય ધારી છૂટી ત્યારે સમજણ ફેર થવાથી કલ્પના થઈ નવું ગ્રહણ કર્યું. અન્યથા નવું ગ્રહણ કર્યું ત્યારથી તે ગ્રહિત મિથ્યાત્મામાં આવ્યા અને તેને અનુસરનારાઓ અનેક જીવ મળ્યા ત્યારે તે સગળપણે અન્ય મત તરીકે સ્થાપિત થયા. સામાજિક રીતે તો એમણે જે કઈ અન્ય મત સ્થાપવામાં ગ્રહણ કરી રહેવા એક મુદ્દો ગમે તે ઉપાડી લીધો હોય છે, મુખ્ય કર્યો હોય છે અને એની મર્યાદા બહાર જઈને પછી એનો વિસ્તાર કર્યો હોય છે. તો એની મર્યાદા શું છે એ મુદ્દાની મર્યાદા શું છે એ સમય દ્રષ્ટિ જીવના જ્ઞાનમાં આવે છે. જેમ કે દ્રષ્ટાંતિ સાંખ્ય મતમાં આત્મા અપરિણામી એક રૂપ અભેદ કર્તકૃત્ય સ્વરૂપે સ્થાપેલો છે તો એવો જૈન મતમાં પણ સ્થાપેલો છે નિશ્ચય સ્વરૂપે. પણ એ અમર્યાદા ક્યાં ત્યાં ક્યાંથી કે પછી જે પરિણામનું બંધારણ છે મુખ્યતા કરીને એ સંપ્રદાય ઉત્પન્ન થયો. તો એ સંખ્યમતના શાસ્ત્ર પણ સમ્યક દ્રષ્ટિમાં છે અથવા બૌદ્ધ મતનામાં છે કે કોઈ મતનામાં છે ત્યારે ભગવાનની માનવીમાંથી એને કયો ભાગ કયા મહેનો વિષય ઉપાડીને એકાંત કર્યો એ સમજી જાય, ક્યાં મર્યાદા છે ત્યારે એ સમજી જાય છે. એટલે એ કુશાસ્ત્ર પણ એમનું શું જ્ઞાન છે. એમનું જ્ઞાન કુશાસ્ત્ર અનુસાર નથી બધું, પણ કુશાસ્ત્રમાં ભૂલ કેવી રીતે થઈ છે એવી રીતનું હોય છે. માટે તેમનું જ્ઞાન છે શું જ્ઞાન છે કુ જ્ઞાન થતું નથી.
પોતાનું નિવેદન સાચી વાત શું છે અને એમ લીધું એમ લીધું છે પણ સાચી વાત એ કહેવાય અન્ય જોવે ત્યારે તો આની માલુમ પડે ને અભિપ્રાય માટે છે કે અજ્ઞાની
અન્ય મતની ચર્ચાઓ પણ જૈન મતના શાસ્ત્રોમાં કરી છે જ્ઞાનીઓએ ટોડર મજીઓ
તુલના છે તુલના છે શું કહે છે બીજા
આવી ભૂલ થતી હોય તો તે જૈન મતી પણ અન્ય મતી છે અંદરમાં બહારમાં ભલે જૈન મતી હોય પણ અંદરમાં અન્ય મતી છે ગ્રહિત વિચાર છે એવી સ્થિતિ નિવારવા માટે એનું વર્ણન જ્ઞાન પણ જૈન શાસ્ત્રોમાં કરે છે તો ક્યાંથી કહેવાય છે કે અન્ય મતના શાસ્ત્રો વાંચી લીધા એની ભૂલનો ખ્યાલ આવી ગયો છે અને પછી એનું નિરૂપણ કરે છે તો એ જીવનનો ઉપકારી થાય છે ટૂંકામાં જેનું શ્રદ્ધાનું સાચું જેનું જ્ઞાન સાચું જેનું વાંચન સાચું એમ શ્રદ્ધાને પાયાનો વિષય બનાવીને એ વાત લેવામાં આવે છે ત્યારે જેની દ્રષ્ટિ સ્વરૂપ તેનું જ્ઞાન સ્વરૂપ જેની દ્રષ્ટિ સ્વરૂપ તેનું જ્ઞાન અવલંબને અજ્ઞાન છે બીજું વચનાંક 8:15 છે જગતમાં માલ લેવા જાય તો ત્યાં પણ બરાબર પરીક્ષા કરે અને ધર્મ જે અપૂર્વ છે તેની પરીક્ષા ન કરે તો તે ચાલે નહીં અથવા તે યોગ્ય નથી પરીક્ષા કર્યા વગર એમને એમ ધર્મ થઈ જાય એમ બન્યું માટે જેને આત્મકલ્યાણ કરવું હોય તેને પહેલા ધર્મ કરનાર પુરુષને અને ધર્મને નક્કી કરવો પડશે સુંદર મોક્ષ માર્ગ પ્રકાશ પ્રવચનો માટે ફેંકેલો છે જગતમાં જીવને રૂપિયાના પાયની કિંમત છે તો બાળાને તાવડી વાછાની લેવી હોય તો પણ તાવડી લેતા આવડે તે ઘરમાંથી લેવા જાય જેને તાવડી લેતા ન આવડે તે લેવા જાય છે પછી 15 વર્ષની દીકરીને સમજ પડતી હોય તો એને મોકલાય પણ 60 વર્ષના ડોસાને મોકલાય નહીં કેમ કે એને ખબર ન પડે કે આ તાવડી ખૂટી આવે કે કેવી આવે એને તો બરાબર તિરાડ ન દેખાય તો પણ ટકોરો મારીને અવાજ પરખતા હોવો જોઈએ કે જરા પણ બુદ્ધિ બોલતી નથી આટલી ચોકસાઈ બાળકને તાવડીમાં કરવામાં આવે છે
પોતાના ભાઈ માટે પરીક્ષા પ્રસંગી થાય પરીક્ષા પ્રસંગી હોઈને જે ધર્મને ગ્રહણ કરે તો પોતાનો એ તો અંશો જ આ માટે તો
વસ્તુ એક સંપ્રદાયની અંદર જન્મ પૂછે જાણે કે જીવ મફતનું મળ્યું હોય એમ પૂર્ણ જાણીતા વગર ધર્મની પરીક્ષા કર્યા વિના ધર્મ કહેનાર પુરુષની પરીક્ષા કર્યા વિના એમને એમ ગાડરિયા ભરવાની જેમ ચાલે છે એને આ બોધની શિક્ષા જાણીએ કે તેનું ધર્મને બાર આનંદની તાવડી જેટલી પણ કિંમત આપી દે એટલે પછી મને ધર્મ થાય એ ધર્મ જન્મ મરણના નાશનું કારણ છે એક મરણનો અને અનંત જન્મ મરણના નાશનું કારણ છે જેનું મૂલ્ય કોઈ રીતે થઈ શકે એવું નથી એની કિંમત બાર આનંદની તાવડી જેટલી પણ નહીં કેવું કહે છે તો આ કેવી રીતે ધર્મ પામવાનો હતો એમ કહેવાનો અહીંયા અભિપ્રાય છે. Yeah.